તારીખ 27/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 200
પ્રશ્ન નંબર 472 अज्ञानी के परलक्षी उपयोग में ज्ञान में राग को भिन्न जानने की ताकत ही नहीं, परलक्षी उपयोग तो अचेतन ही गिनने में आता है। જેમ રાગમાં આત્માને જાણવાની તાકાત નથી, એમ પરલક્ષી જ્ઞાનમાં પણ રાગથી ભિન્નપણે આત્માને જાણવાની શક્તિ નથી। એટલે લક્ષનું મહત્વ કેટલું છે, અને એ તો પ્રસિદ્ધ વાત છે કે 11 અંગને 9 પૂર્વ સુધીનું પરલક્ષી જ્ઞાન એ સ્વરૂપને સાધતું નથી, એ આરાધનાને સાધનાને અનુકૂળ નથી, આત્માને સાધતું જ નથી પરલક્ષી જ્ઞાન। એટલે એ જ્ઞાન નિષ્ફળ જાય છે। 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન ભણવાથી તો થાય નહીં, પણ કષાયની મંદતા ઘણી થતા લબ્ધિથી પ્રગટ થાય છે, છતાં એ પરલક્ષી જ્ઞાન હોય તો નિષ્ફળ જાય છે। પરલક્ષી જ્ઞાન આત્માને સાધતું નથી। જેમ અચેતન શરીર છે આત્માને સાધે, મન વચન કાયાના યોગ શરીર છે, તો એ આત્માને સાધી શકે કે નહીં? તો આત્માને સાધે કોણ? ચેતન હોય તે ચેતનને સાધે, અચેતન ચેતનને ન સાધે। જેમ રાગને અચેતન કીધો, રાગને છેત જીવનો પર્યાય, તથા અચેતન કીધો કે નહીં? અધ્યાત્મમાં આગમમાં એને જીવનો કીધો, અધ્યાત્મમાં એને પુગળ કીધો, આદિ મધ્યંતમાં પુગળ વ્યાપે છે। એમ જ્ઞાન જીવની પર્યાય છે, પણ જે જ્ઞાન સ્વરૂપને ન સાધે તે અચેતન છે। જા અચેતન જેવું છે માટે અચેતન, ભાગ આમ તો ચેતનનો પર્યાય છે, પણ છતાં અચેતન જેવો છે માટે એને અચેતન કહીએ છીએ। એમ આ જ્ઞાન અચેતન જેવું છે। 11 અંગને 9 પૂર્વનું જ્ઞાન છતાં આત્માને ન સાધે, તો પછી એને અચેતન ન કહેવું તો શું કહેવું? જેમ કે એક માણસ પોતાના ઘર સાથે દુશ્મનાવટ કરે ત્યારે એને પારકો ગણે કે ઘરનો ગણે? પછી ઘરનો હોય તો પારકો જ ગણે ને, કે ભાઈ આ તો આખા આપણું કુટુંબ છે, એને પાયમાલ કરવા માગે છે, કુસંગ ચડી ગયો હોય અને આખા કુટુંબને પાયમાલ કરતો હોય તો એને પારકો જ કરવો પડે, ઘરનો કરીને રાખે એને। એવું છે કે આ આ જ્ઞાન છે એ ગુણને સાધવાને બદલે અવગુણને સાધે છે, એટલા માટે એને જડ કહે છે। રાગ પણ અવગુણને સાધે છે, એમ આ જ્ઞાન પણ અવગુણને સાધે છે, શાસ્ત્ર જ્ઞાન અવગુણને સાધે છે। એવું નથી કે શાસ્ત્ર અનુસાર અભિપ્રાય હોય, પાછી ઉમલી બુદ્ધિપૂર્વકની ભૂલ ન હોય કે છે કઈક ને માને છે કઈક, એવું નથી। શાસ્ત્રકાર કે છે એ જ પ્રમાણે બધું વિચારે, પણ પરલક્ષ છે, સ્વલક્ષ નથી, આત્મા લક્ષમાં આવ્યો નથી, અવગુણને સાધશે। એનું અહમ પણ આવ્યા વગર રીએ નહીં, મને આટલું જ્ઞાન છે એનું અહમ પણ આવ્યા વિના રીતની પર્યાય બુદ્ધિ છે એ કામ તો કરવાની, પર્યાય બુદ્ધિનું પરિણામ શું કરશે? પર્યાયમાં અહમ પણ કરે છે એ પર્યાય બુદ્ધિનું કાર્ય છે, નુકસાન થાય થાય ને થાય તેમ। એટલા માટે ગમે તેવા વિદ્વાન હોય પણ અભિપ્રાય જ્ઞાની નો કામ માં આવે, એમાં કોઈ જ્ઞાની એમ કે નહીં આમ નિદાન તો કે નહીં તારી પાસે આધાર શું છે? આ તો પ્રશ્ન ઉઠાવેલો છે, આધાર શું છે તમારી પાસે, મૂડી શું છે? એમની પાસે તો મૂડી છે, સ્વાનુભૂતિ ની મૂડી છે, એ તો સ્વાનુભૂતિ ઉપર ઉભા રહીને બોલે છે। અમારી પાસે તો પરલક્ષિક સોક્ષમ છે, એના ઉપર તમે ઉભા રહીને બોલો છો, મૂડી શું છે તમારી પાસે? તમે ન મૂડી આવશો એટલે તો મૂડી વાળા છે નહીં હોય, બે જ્ઞાનીના અભિપ્રાયમાં ફેર છે એવું સ્વપ્ને પણ વિચારવા યોગ્ય નથી। આપણે ત્યાં પ્રશ્ન ઉઠે છે, શ્રીમદ આમ કે છે, સમય સારામ કે છે, ગુરુદેવ આમ કે છે, ફલાણા ટોડનમલજી આમ કે છે. અરે ભાઈ, બધા જ્ઞાનીનો એક જ, અનંત જ્ઞાનીઓનો એક અભિપ્રાય હોય, આમાં ક્યાંય અપવાદ નથી. એક જ અભિપ્રાય, પ્રયોજનભૂત વિષયમાં અપ્રયોજનનું કઈ ગણતરી નથી, કિંમત નથી. પ્રયોજનભૂત વિષયમાં એક જ અભિપ્રાય હોય, બે અભિપ્રાય કોઈ દિવસ હોય શકે જ નહીં. એટલે એ તર્ક જ અસ્થાને છે. બીજું, એક જ્ઞાનીનો આદર કરો એટલે બીજા જ્ઞાનીનો અનાદર થાય છે, એ વાત પણ કોઈ દિવસ વિચારવા જેવી નથી. કેમ? એ અસરળતા છે અથવા આડોળા છે. પહેલા પહેલા જે મંદિર ભગવાનની સ્થાપના સોનગઢમાં થઈ ત્યારે આખા દિગંબર સમાજ આ વિરોધ કર્યો હતો કે આમાં આપણા 24 તીર્થંકરોનો અનાદર થાય છે. શું અહીંયા ભરત ક્ષેત્રમાં 24 થયા એની તમે સ્થાપના નથી કરતા, ને તમે મહાવીરના તીર્થંકરની સ્થાપના કરો છો? હજી તો સિદ્ધાલયમાં ગયા નથી, હજી તો વિદ્યમાન છે. તો થાય, એક તીર્થંકરની સ્થાપનામાં અનંત તીર્થંકરોનો અનાદર. સ્થાપનાનો અનાદર કરો એટલે અનંત તીર્થંકરોની સ્થાપનાનો અનાદર થઈ જાય છે. એટલે એકના આદરમાં બધાનો આદર છે, અને એકમાં અનાદરમાં ત્રણેય કાળના તીર્થંકરોનો અનાદર થઈ જાય છે. તો એ ત્રણેય કાળના તીર્થંકરનો અનાદર થઈ જાય. કોઈ ભાવિ તીર્થંકરનો, વર્તમાન તીર્થંકરનો, ભૂતના તીર્થંકરનો, એક પણ તીર્થંકરનો અનાદર કરી એટલે ત્રણેય કાળના તીર્થંકરનો અનાદર થઈ જાય. હવે આપણે અત્યારે હિન્દુસ્તાનનો વિચાર કરીએ તો 24 તીર્થંકરો માંથી 8 તીર્થંકર ની પ્રતિમાઓની સ્થાપના મુખ્યપણે જોવામાં આવે છે. બાકીના 16 તીર્થંકરો ની સ્થાપના બહુ જ અલ્પ પ્રમાણમાં છે. પણ એમ ક્યારે પણ ન ગણી શકાય કે બીજા તીર્થંકરો નો અનાદર કરવામાં આવે છે. કોઈ પણ મંદિર ની અંદર એક જ મૂળ નાયક હોય છે, અને મૂળ નાયક ને વચ્ચે બેસાડવામાં આવે છે. એની પ્રતિમા પણ સામાન્ય રીતે બીજી પ્રતિમાઓ કરતા મોટી હોય છે. એની મુખ્યતામાં બીજાની ગૌણતા કરી એમ કદી પણ વિચારવા જેવું નથી. શું બધા સરખા? જેટલા અરિહંત છે એ અરિહંત નું સ્વરૂપ નું જ્ઞાન હોય તો બધાનું સ્વરૂપ સરખું છે. કોઈનું સ્વરૂપ ઊંચું નીચું નહીં હોવાથી જેને એનું સ્વરૂપ જ્ઞાન છે એને બધું સરખું જ લાગે. જેને એ જાતનું જ્ઞાન નથી એ તર્ક ને કલ્પના કરશે. કોઈ બધા તીર્થંકર કોઈ કઈ આપતું નથી, પોતે પુરુષાર્થ કરે તો શાંતિ મળે. કૈલાસચંદજી આવું કર્યો હતો, કૈલાસચંદજી આવ્યા હતા ને પરમાનંદ મંદિરના ઉત્સવ વખતે 2030 સાલમાં. તો જોયું તો અહીંયા તો બધે કુંદકુંદાચાર્ય નું નામ લાગે, કુંદકુંદાન બધે કુંદકુંદ. એક આચાર્ય કે નામ પર દુસરા આચાર્ય કા બલિદાન નહીં દેના ચાહીએ એવું બોલ્યા ગુરુદેવ ને હાજરીમાં. સ્ટેજ ઉપર ભાષણ કર્યું, બધા વિદ્વાનો ભાષણ ગોઠવા. ગુરુદેવ ને બહુ વેદના થઈ ગઈ, દુઃખ થઈ ગયું. આ શું બોલે છે? તો બધા આચાર્યો સરખા છે. કુંદાચાર્ય જેવા જ સમુદ્રાચાર્ય છે, એના જેવા જ અમરચંદ્ર આચાર્ય છે, એના જેવા બધા આચાર્યો છે. શું કોઈ ઉમા સ્વામી વગેરે કોઈ આચાર્ય નો અનુઆદર કેમ હોય? આપણે આવો આવો અવળું લીધું કે મુખ્યતા છે ને, તો બીજાને એને ગૌણતા લાગી એટલે અનાદર કરે છે. આ લોકો એ કુતર્ક છે. કોઈ એક જ્ઞાનીનું નામ લો એટલે અનંતા જ્ઞાનીઓનો આદર થઈ ગયો. કોઈ એક આચાર્યનો આદર કરો એટલે અનંતા ત્રણેય કાળના આચાર્યનો આદર થઈ ગયો. અને કોઈ એક તીર્થંકરનો અરિહંતનો આદર કરો એટલે ત્રણેય કાળના તીર્થંકરનો આદર થઈ ગયો. અને કોઈ એકના અનાદરમાં ત્રણેયનો અનાદર, ત્રણેય કાળના ત્રણેયનો અનાદર થઈ ગયો. આમ એવું છે કે ઉદય પ્રમાણે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ ખોટી છે. ઉદય છે એ આત્મા નથી. આયા આત્માનું મૂલ્ય કરવું છે કે ઉદયનું મૂલ્ય કરવું છે? એટલે તો એમાં શું છે કે ખરેખર તો યોગ્યતા વગર તો ઓળખાણ નો પ્રશ્ન જ નથી. 679 માં જ્ઞાની ની વાણી ઉપરથી જ્ઞાની ઓળખાય છે એ વાતની ચર્ચા કરી છે શ્રીમદજીએ. તો એની અંદર એમણે એમ લીધું કે સામાન્ય મુમુક્ષુ નહીં, મધ્યમ કોટિના મુમુક્ષુ પણ નહીં, ઉત્કૃષ્ટ કોટિના મુમુક્ષુ હોય તે જ જ્ઞાનીને ઓળખી શકે જ્ઞાનીની વાણી ઉપરથી. શું? હા, આ કઈ સાધારણ વાત નથી. કેમ કે એક વખત અનંત કાળમાં કોઈ દિવસ જ્ઞાનીને ઓળખ્યા જ નથી. આ જીવે મળ્યા છે અનંત વાર, પણ એક વાર ઓળખ્યા નથી. એક વાર જો જ્ઞાની ઓળખે એટલે એ જ્ઞાની થઈ જાય, એને પહેલું સંકેત પ્રાપ્ત થાય છે 751 ના પત્ર અનુસાર. 679 એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાની ની વાણી નો ભેદ સમજાવવો કઠણ છે તે વાત યથાર્થ છે. કેમ કે કાંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાની ના જેવો ઉપદેશ કરે. શું? એ જ પદ્ધતિ, એ સ્ટાઇલ થી બરાબર એવી રીતે, એટલે તેમાં વચન નું સમતુલ્ય પણ જોયાથી શું વાણી સરખી દેખાય. શુષ્ક જ્ઞાની ને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, આ એક સામાન્ય માણસો. પછી મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચન થી ભ્રાંતિ પામે. સામાન્ય મુમુક્ષુ, સામાન્ય માણસ તો ભૂલે, પણ મંદ દશામાં મુમુક્ષુ હોય તો પણ તે ભ્રાંતિ પામે. પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. પછી આગળ નીચે લખે છે કે મધ્યમ કોટિના ને પણ ભૂલ થવાનો ભ્રાંતિનો સંભવ છે. બે પેરેગ્રાફ છોડી દો. બાકી સામાન્ય જીવોને વચ્ચેથી અથવા મંદ દશાના અથવા મધ્યમ દશાના મુમુક્ષુને પણ શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે એટલે સરખાપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. હા, ત્યાં પણ ઘણું કરીને મૂક્યો છે, એટલે કોઈ એમાં પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ પણ કદાચ ભૂલે, બાકી મોટા ભાગે ન ભૂલે એમ કેવું છે. કેમ કે જ્ઞાનીની ના વચનોનું પરીક્ષા બળ તેમને વિશેષપણે સ્થિર થયું છે. કોને? ઉત્કૃષ્ટ મુમુક્ષુને. એટલે સામાન્ય જન સમાજનું તો બૂતું નથી, મંદ દર્શાવવાનું મુમુક્ષુનું પણ કામ નથી, પણ મધ્યમ દશાના જે મુમુક્ષુ છે ત્યાં સુધી જ્ઞાનીને ન ઓળખી શકે એમ કે છે. ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ હોય તે જ્ઞાનીને ઓળખે, અને જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થઈ જાય છે. આમ વાત છે. હા, લાભ છે. હા, ડેફિનેટ થાય એમ, પાછું એમ નહીં થાય, થાય કે ન થાય એમ નથી, ડેફિનેટ થાય એમ. ને એમણે લીધું છે 194માં, પોતાના અનુભવથી વાત કરી છે એમણે 194. આમ તો અનેક જગ્યાએ વાત કરી છે, પણ 194માં તો એમણે પોતાનો અનુભવ જ બતાવ્યો છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, આ બે સાથે રહે છે, સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ. પ્રતીતિ આવે એટલે પ્રેમ થયા વગર રહે નહીં. સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, હવે એક મુખ્ય વાત એમણે કરી કે સ્વરૂપની પ્રાપ્તિ પણ જ્ઞાની વગર નથી, જ્ઞાનીને ઓળખ્યા વગર નથી. કેમ કે જ્ઞાની પ્રગટ દીવો છે અને અંદરમાં જે જ્ઞાયક સ્વભાવ છે તે અવ્યક્ત છે, જે પાંચમાં બોલી લીધો બોલો વ્યક્ત છે. હવે વ્યક્તની ઓળખાણ નથી, અવ્યક્તને ક્યાંથી ઓળખાણ થવાની હતી? એટલે પહેલી વ્યક્તની ઓળખાણ થાય કેમ કે એ સ્થૂળ છે, પછી અવ્યક્તની ઓળખાણ થાય કેમ કે એ સૂક્ષ્મ છે, એ સ્વરૂપ નિશ્ચય છે, અને પછી અનુભવ થાય એ મોક્ષ માર્ગનો પ્રારંભ છે, શરૂઆત છે. એટલે આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય અવશ્ય લીધું, હા કદાચ નહીં, કદાચિત નહીં, અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેને સેવા છે તેની દશાને પામે છે. નિયમ અવશ્ય પામે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવે છે, સેવો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. આ પોતાનો ભૂતકાળ કયો, તો ભૂતકાળમાં અમને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી આ રીતે જ થઈ છે. માટે કોઈ પણ જીવને થાય તો આ રીતે થાય, બીજી રીતે ન થાય. બહુ સ્પષ્ટ કર્યું છે મેં, વર્તમાન એ જ માર્ગથી થાય છે, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે, બધાને એ કહેવું છે, બધા શાસ્ત્રો પણ એ જ વાત કરે છે. માટે જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો, એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે, આટલું ચોખ્ખું કર્યું છે. એટલે મુમુક્ષુને શાસ્ત્ર સમજવું એ વાત પહેલી ન આવવી જોઈએ. પેલા કોઈ પણ ક્રિયાનો આગ્રહ છોડીને એને જ્ઞાની ને શોધવા, પ્રત્યક્ષ જ્ઞાની ના ચરણમાં બેસવું, આ એક મુખ્યમાં મુખ્ય બધા શાસ્ત્રોનો બોધ લક્ષ્ય આ છે. સવાલ અત્યારે એ થાય એવું છે, જ્ઞાની ન મળે તો શું કરવું? તો કે તો શોભાની ભાવનામાં ઉભો રહે, તને તારી ભાવના ત્યાં જ લઈ જશે. પણ નથી મળતો એટલે જવા દો, એ વાત પડતી મૂકો એ નહીં, એ વાતને છોડવાની નથી. મળે તો એ છોડવાની નથી, ન મળે તો પણ છોડવાની નથી. કેમ કે એ સિવાય બીજો રસ્તો નથી એમ કે છે, ત્રણેય કાળે એ સિવાય બીજો રસ્તો નથી, આમ છે ખરેખર. ત્યાં તો અરિયંત જ લઈએ, અરિયંત અત્યારે છે ને, ત્યાં અરિયંત લીધા 80મી ગાથામાં, અત્યારે અરિયંત છે ને, ચાલો મૂકો વાત પડતી એમ નથી. અરિયંત કહીને સજીવન મૂર્તિ લેવા છે, ગ્રંથ ગુરુ અથવા ચતુર્થ ગુણ સ્થાન વર્તી સદપુરુષ, જેણે આત્મા જાણ્યો છે, અનુભવ્યો છે, આત્મ પ્રાપ્તિનો માર્ગ જે પોતાના અનુભવથી દર્શાવી શકે છે, બસ પછી એને વાંધો નથી. અખંડ વૃત્તિથી એટલે એમાં ક્યાંય ફેરફાર નહીં. અખંડ એટલે ખંડ ન પડે, તૂટક પણ ન થાય. એટલે શું છે, ભારા ઉભારા આવે, ઘડીક જ્ઞાની પ્રત્યે ભક્તિ વધે, ઘડીક ઘટે, ઘડીક વધે, ઘડીક ઘટે, એમ નહીં, એક ધારી એમ કહેવાય. જે જ્ઞાનીને શોધવાની વૃત્તિ છે એમાં પણ એટલું જ એક ધાર્યા, પણ તરસ લાગી હોય તો શું થાય, એ કયો પાણી નથી આટલામાં ક્યાંય, મૂકો વાત પડતી. હવે પાણી છે નહીં પછી ક્યાં ગોતવું આપણે, એ ના, તરસ લાગી છે. જો ખરેખર તરસ લાગી છે એ પાણીને ગોત્યા વગર રહી શકે નહીં, અને પાણીના પાણીને ગોતવા સિવાય બીજી એની પ્રવૃત્તિ થઈ શકે નહીં. કેમ કે એને તરસ લાગી છે, એને ખાવાની પ્રવૃત્તિ કરે કે ન બીજી કોઈ સંસારની પ્રવૃત્તિ કરે, પહેલા પાણી લાવો. કેમ કે રૂવાડે રૂવાડે પાણીનો પોકાર ઉઠ્યો હોય, તરસ તો એવી છે કે રૂવાડે રૂવાડે પાણીનો, પાણી પાણી થતું હોય એમાં બીજું કરે હું પણ નથી મળતું, માટે મૂકો વાત પડતી એમ કરે, મરી જાય તો. આ જિજ્ઞાસા વૃત્તિને તૃષાનું ઉપમા અપાય છે, આ જે જિજ્ઞાસા વૃત્તિ છે એને તૃષાની ઉપમા અપાય છે કે પ્યાસ લગી છે એને પ્યાસ પાણી વગર નહીં બુજાય, પાણી આવશે તો જ શાંત થવાની છે. હે જ્ઞાની ભૂલ કરે છે એ પ્રશ્ન જ નથી, પણ એ સ્વપ્નમાં આવે નહી. જો જ્ઞાની ને ઓળખ્યા હોય તો, જ્ઞાની ને ઓળખા હોય તો જ્ઞાની ભૂલ કરે છે એ વાત સ્વપ્નમાં પણ ન આવે, ઓળખા થઈ હોય એને. પણ પછી ક્યાં હોય તો પછી ઓલી વાત ના હોય. બે વાતને મેળ ખાતો નથી, બે વાતને મેળ ખાતો
નથી.
કેટલા ખુલાસા આપણે થઈ ગયા છે, પણ ફરીને કરીએ આપણે કે જ્ઞાની ને જ્ઞાની ની વચ્ચે નો ભેદભાવ સાંસારિક પ્રસંગ નો હોય શકે, પણ તત્વના વિષયમાં કે દેવગુરુ શાસ્ત્ર ના વિષયમાં ભેદભાવ હોય શકે નહીં. બધાનો એક જ મત હોય એમાં, કેમ કે જે બાકીનો ઉદય છે એ તો અપ્રયોજનભૂત છે. સંસારનો જે ઉદય છે, સંયોગનો ઉદય છે, એ તો અપ્રયોજનભૂત છે, એટલે એને જ્ઞાન દશા સાથે કાંઈ સંબંધ નથી. હવે જે દેવગુરુ શાસ્ત્ર છે કે તત્વનો વિષય છે, એમાં ક્યાંય ભેદ વિચાર હોય શકે નહીં. એમાં તો બધા જ્ઞાની એક જ જગ્યાએ ઊભા છે, કોઈ જ્ઞાની બીજી જગ્યાએ ઉભા ન હોય, અને કોઈ જ્ઞાની ની ભૂલ થાય પણ નહીં, થવાનો સંભવ જ નથી. અને જ્ઞાની ને ભૂલ થવાનો સંભવ જ નથી.
લાંબો કાળ બાકી રહે એમ, અને શ્રીમદ સંસારી હતા તો છતાં વેલા મોક્ષે વેરા કે એવો ભેદ કેમ જોવામાં
આવે? આરાધના નું બળ છે એમાં. તો શું છે કે કોઈ જ્ઞાની ની સ્પીડ ઓછી છે પુરુષાર્થ ની, કોઈ ની પુરુષાર્થ ની સ્પીડ વધારે છે. એમાં શું છે કે મોક્ષ નો આધાર જે છે, જીવના કોઈ પણ જીવના મોક્ષ નો આધાર પુરુષાર્થ આધીન છે. જેટલો પુરુષાર્થ તેજ એટલી સિદ્ધિ નજીક, જેટલો પુરુષાર્થ મંદ એટલી સિદ્ધિમાં વધારે ટાઈમ લાગે. સિદ્ધિમાં તો ભાઈ જવાના છે, પણ કોઈ વહેલા જાય અને કોઈ મોડા જાય, કોઈ એક ભવે જાય, કોઈ ચાર ભવે જાય. તો પુરુષાર્થ ની ઉગ્રતા ઉપર એ વાત આધારિત છે આખી. શું એટલે કોઈ એવું નથી કે ગ્રસ્થ હોય એટલે એનો પુરુષાર્થ મંદ હોય એવું નથી, અને બ્રહ્મચર્ય પાળે માટે એનો પુરુષાર્થ તીવ્ર હોય એવું નથી, અથવા પૂજા ભક્તિ કરે માટે એનો પુરુષાર્થ તીવ્ર છે એવું નથી. ભરત ચક્રવર્તી તદભવ મોક્ષ ગામી હતા, એ તો ચક્ર છ ખંડ સાયદા લડાઈ કરીને, અને બાહુબલીજી સાથે લડાઈ પ્રત્યક્ષ છે, પણ એ રાજની લડાઈ હતી, ધર્મની નહીં. સમજાણું? ધર્મની લડાઈ ન હોય કોઈ દિવસ નાની નાની વચ્ચે. રાજની હોય, બીજી ગમે તે હોય, પણ ધર્મની ન હોય. ધર્મનો મુદ્દો નો ના ઈસ્યુ, ધર્મ હા ધર્મનો ઈસ્યુ બધો એક જ સરખો હોય, ધર્મના ઈસ્યુમાં કઈ ફેર ન પડે. વ્યવહાર તે દુનિયાદારી નો વિષય છે, એ તો જગતના પર સંયોગો નો વિષય છે. રાજપાટ તો એ ભમે મોક્ષે ગયા. એવું નથી કે બાહુબલીજીને કેટલા વર્ષ લાગ્યા, એક વર્ષ લાગ્યો ને બાહુબલીજીને મુનિપણા પછી, એક વર્ષ લાગ્યો. અને ભરત ચક્રવર્તીને અંતર્મૂળમાં કેવળ પાયમાં, ને એવું અમને 12 મહિના લાગ્યા, તો એ તો વહેલા દીક્ષિત થયા હતા. બાહુબલીજી પર એવું યુદ્ધ થયું ને, યુદ્ધ વખતે જ એમને લશ્કેશલો જ કરી નાખ્યો, છતાં એક વર્ષ લાગ્યો. વૈરાગ વહેલો આવ્યો હતો, અમને વૈરાગ મોડો આવ્યો એટલે ભોગો ભોગ રહ્યા ચક્રવર્તી પણ હજારો વર્ષ સુધી. અને ત્યાર પછી જેવું મુનિપણું લીધું, અંતર્મૂર્તમાં લીધું, એટલે પુરુષાર્થ ની સ્પીડ માપવી સાધારણ માણસ નું કામ નથી. પુરુષાર્થ ની સ્પીડ માપવી એ સાધારણ માણસ નું કામ નથી, કે આ જ્ઞાની નિવૃત્તિમાં છે માટે એનો પુરુષાર્થ વધારે ચાલે છે, આ જ્ઞાની પ્રવૃત્તિમાં છે એટલે એનો પુરુષાર્થ ઓછો ચાલે છે. ખોટી વાત છે, નહીં માપી શકો તમે. આ વસ્તુ એટલી બધી ઊંડી છે, એટલી બધી ઊંડી છે કે સામાન્ય મુમુક્ષુનું ભૂતું નથી માપવાનો. શું એક બીજું, મુમુક્ષુને હવે એક વાત બહુ મહત્વની કરી દઉં આ વિષયની અંદર, જે બચવા માટેની વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં રહેલા કોઈ મુમુક્ષુએ કદી બે જ્ઞાનીની સરખામણી કરવાની ચર્ચા જ ન કરવી, જો એને બચવું હોય તો, નહીં તરી ક્યારે કોનો અપરાધ કરશે એની એને ખબર નહીં પડે. અને એકના અપરાધમાં અનંતાનો અપરાધ ઉભો છે, એ સામાન્ય વાત નથી. શું માટે કદી મુમુક્ષુની ભૂમિકામાં બે જ્ઞાનીના આચરણનો, દશાનો, અંતરદશાનો, બાહ્ય દશાની સરખામણીની ચર્ચા જ ન કરવી, એ વાત એને એવી રીતે રાખવાની જરૂર છે કે આ મારી યોગ્યતા અને અધિકાર બહારનો વિષય છે, અત્યારે આ પ્રશ્ન મારે સ્પર્શવાનો જ નથી. મારું હું હિત કેવી રીતે સાધું, આ એક જ વાતને મારે પ્રાયોરિટી રાખવાની છે. ઓલી પંચાયતમાં હું પડીશ તો હું ખોવાઈ દઈશ, આ જો બચવું હોય ને તો આ વાત છે, નહીં તો ભૂલ થતા વાર નહીં લાગે, કેમ કે પોતે એ વાતથી અજાણ્યો છે. આનું ગણિત બીજી જ જાતનું છે આખું. શું આ ધન્ય અવતાર એના માટે લખ્યું છે, એનું ગણિત જ બીજી જાતનું છે. શું એક જગ્યાએ એમ લખે છે કે કદાચ અમે નિવૃત્તિમાં હોત અને નિર્જરા ન કરી શકા હોત, એટલી નિર્જરા અમે પ્રવૃત્તિમાં રહીને કરી છે. અલબત્ત અમારી ભાવના નિવૃત્તિની રહી છે દરેક વખતે, અમારી બુદ્ધિ પ્રવૃત્તિમાં રહેવાની નથી, એટલે અભિપ્રાય પ્રવૃત્તિનો નથી, પણ છતાં અનિવાર્યપણે પ્રવૃત્તિ અમારા માથે આવી પડી છે. તો પણ અમે અમારો પુરુષાર્થ એટલો ચલાવ્યો છે કે કદાચ નિવૃત્તિમાં ન ચલાવ્યો હોત એટલો. શું અને એટલી નિર્જરા કરી ચૂક્યા છે એક અવતારી થઈને. એ તો એ ગણિત તો બહુ જ ઊંડું છે, ઘણું ઊંડું છે. ચારિત્રમાં ન આવે, ચોથા ગુણ સ્થાન વાળા જ્ઞાની ચારિત્રમાં ન આવે, અવિરતિ છે એટલે. પણ આ ભરત ચક્રવર્તીએ શું કર્યું જાણવું હોય તો આ તો જાણવાનો વિષય છે. જે અચારિત્રના મૂળિયા છે એ બાળી નાખ્યા ચોથા ગુણ સ્થાને. તો યુદ્ધ પૂરું થયું ને સાંજે, તે દિવસે સાંજે નિર્વિકલ શુદ્ધ ઉપયોગમાં. શું રોજ શુદ્ધ ઉપયોગમાં આવે, જેટલી વાર ધ્યાનમાં બેસે એટલી વાર શુદ્ધ ઉપયોગમાં આવે, એવું બળવાન પરિણતિ. પરિણતિ બળવાન છે, ઉપયોગને ખેંચી ખેંચીને દી આવે, ઉપયોગને ખેંચી ખેંચીને દી આવે. ભાઈ એ જે આરાધના કરે છે એ વખતે ગુણસ્થાનની મર્યાદા ચોથી ની ચોથી રહે છે. પોતે જ આરાધના કરશે, પોતાની પોતાની જ કરશે. ના, નિવૃત્તિ એટલે શું છે કે ધંધો વેપાર છોડી દીધો હોત તો કઈ, વેપાર છોડે એટલે કઈ ગુણસ્થાન પાંચમું આવી જાય એવું થોડું છે. પ્રવૃત્તિ વેપાર ને છોડી દે અને નિવૃત્તિ ક્ષેત્રમાં આવીને રહી જાય એટલે કઈ ગુણસ્થાન વધી જાય એવું થોડું છે, એટલે કઈ આરાધના વધી જાય એવું થોડું છે. હા, આરાધના વિશેષ કરી છે. હા, નિર્જરા વિશેષ કરી છે. હા, કરી છે. તો એ કયા પ્રકારે કરે કે અચારિત્રના મૂળ બાળી નાખે છે. એટલે અચારિત્ર નું ખુબારમાં ઝાડ ઉભું છે, બીજાને એમ લાગે કે હજી આ ચોથે ને ચોથે ગુણ સ્થાને છે, પણ સીધા દીક્ષા લઈએ એટલે અંતર્મૂર્તમાં ચક્રવર્તી જે ભરત ચક્રવર્તી પામી ગયા, પામતા ને વાર ન લાગે, કેમ કે મૂળિયો તો પેલા ખલાસ કરી ગયા છે. સમ્યક દર્શન થઈ ચૂક્યું છે અને ચોથા ગુણ સ્થાનના આરાધના કાળમાં અચારિત્ર ના મૂળિયા બાળી નાખ્યા છે, ઝાડ ઉભું છે ખાલી હુકું. જેવી દીક્ષા લીધી અંતર્મૂર્તમાં કેવળ લીધું, તો આટલા બધા વખત રાજપાટ કર્યું કે આરાધના કરી, તો કે આરાધના કરી, રાજપાટ નથી કર્યું એને. એ ગણિત અંદરનું જે ગણિત છે ને એ કોઈને સમજાય એવો વિષય નથી, એટલે એ ચર્ચામાં પડે તો માણસ ભૂલ ખાઈ જાય, કેમ કે પોતાની બાહ્ય દ્રષ્ટિ છે. મુમુક્ષુની હજી અંતરદ્રષ્ટિ પ્રગટ થઈ નથી અને બાહ્ય દ્રષ્ટિ છે, એટલે બાહ્ય દ્રષ્ટિથી માપ કાઢવા જશે ક્યાં ગોથું ખાશે એને પોતાને ખબર નહીં હોય, એવું થઈ જાય. બહુ ગમશે નિર્જરા કરી છે આરાધનામાં, તો નિર્જરા થાય ને. અચારિત્ર ના મૂળિયા બાળી નાખ્યા છે. એક વાર બેનશ્રી સાથે ચર્ચા થઈ હતી કે અત્યારે સ્ત્રી પર્યાય છે, બાર નિવૃત્તિ આમ કોઈ બાર હવે શરીરનું સ્વાસ્થ્ય કથળી ગયું હોય, બીજા જે વ્રતાદિની અંદર તો સ્વાસ્થ્ય વાળાનું કામ છે, વ્રતાદિ કોણ પાડી શકે, જેનું સ્વાસ્થ્ય મજબૂત હોય એનું કામ છે. સંતો ને આરાધના કરીને હવે ચારિત્ર ના મૂલ્ય અહીંયા બાળી શકાય છે. સ્વરૂપમાં એકાગ્રતા ન પડે, કેમ કે એની બાહ્ય દ્રષ્ટિ છે, એટલે એ બહારથી જ જોશે બધું. અંદર શું થાય છે એ તો એને જેને અંતરદ્રષ્ટિ પકડી છે એ ઈશારાથી પકડે છે. આ સોગાનીજીને આ બિન હયાતીમાં કેમ કીધું એકાવતારી છે, એનો સંકેત છે એની અંદર, એમના પુરુષાર્થની ઉગ્રતાનો સંકેત રહેલો છે એની અંદર. શું એ પકડ્યો ગુરુદેવે, પકડીને એમ કીધું કે એકાવતારી છે. પરિચય નતો એટલે સદેહ પરિચય કર્યો ઉઠ્યો નહી એકબીજાને, કેમ કે આ તો કઈ બોલતા જ નતા, મોઢું જ ખોલતા નતા, તો બીજા વગર શું ખબર પડે. સંકેત તો એમની વાણીમાં આવે, આ વાણી અક્ષર દેહ રહી ગયો પાછળ, એમાંથી પકડ્યો. એની પર્યાય આ હતી અંદર, તે દિવસે વાણીનો પરિચય ન થયો, અહીંયા વાણીનો પરિચય થયો પુસ્તકમાંથી, પત્રોની ચર્ચા જોઈ એમાંથી પકડ્યો. અને વાણી વગર તો ભાવ ભાવ ભાવને વ્યક્ત કરવા માટે તો ભાષા સિવાય બીજું સાધન નથી. તો ભાષામાં તો એ વખતે હતા ત્યારે કોઈ ભાષાની વાતચીતની ચર્ચામાં આવ્યા નહીં એકબીજા. સોગાની જઈને ગુપ્ત રહેવું હતું, સુગાનીજીને ગુપ્ત રહેવું હતું. ગુપ્ત રહેવું, ગુપ્ત રહેવામાં એમનું ડાપણ હતું, એ તો ગુપ્ત રહેવામાં એમનું ડાપણ હતું. એમને તો સાધવું હતું, એ ગુપ્તરીની જે સાધી હકત એ પ્રસિદ્ધિમાં ના સાધી શકે માણસ. પ્રસિદ્ધિ તો ચારિત્ર મોહથી થોડીક ભોગવાઈ જાય, અને જેટલી પ્રસિદ્ધિ ભોગવાઈ જાય એટલા પરિણામ દૂષિત થઈ જાય. આ તો બહુ ઝીણો વિષય છે, જ્ઞાનીઓ તો બહુ ઝીણું કાતે છે. શ્રીમદજીએ લખ્યું છે 22 વર્ષની વયચર્યાએ કે મને નાનપણથી સ્મૃતિ બહુ તીવ્ર હતી, અને બીજા પણ થોડી જ્ઞાનની વિશેષતાઓ હતી, એટલે 22 વર્ષ સુધી મેં ઘણી ખ્યાતિ ભોગવી છે, અને એ ખ્યાતિ ભોગવતા મારી ઘણી દૂષિત થઈ છે એમ લખ્યું છે એમણે. 22 વર્ષની વયચર્યાએ એટલું લખ્યું છે, એટલું અંતર અવલોકન છે 22મા વર્ષ. એમણે નક્કી કર્યું મારે ખ્યાતિ ભોગવવી નથી. શ્રીમદજી આમ શ્રીમદજી પોતે શું રસ્તો લીધો એ ગુપ્ત થઈ ગયા. અમારા વિશે કોઈને વાત કરવી નહીં, જે મુમુક્ષુ મળે એને તો એટ્રેક્શન થઈ જાય, એટલે એ તો ચોંટે, તો કે તું ચોંટ્યો ભલે ચોંટ્યો, પણ હવે તું કોઈને કહેતો નહીં. શું આરાધના નો વિરાધના નો વિષય છે ને, એટલે ખાસ એમ આજે મને સામાન્ય ગણતરી થી 22 વર્ષ પૂરા થયા. 23મા વર્ષમાં લખે છે કાર્તક સુદ પૂનમે, 22 વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધ, ધન સંબંધમાં દેખા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે જે વિચાર કર્યા છે તે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિષ્પ્રહી મહાત્માએ કરેલા નિષ્પ્રતાના વિચાર પણ મેં કર્યા છે. આ 22 વર્ષની વહીમાં હું કેટલું મને વિચારો આવી ગયા છે કે અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. ક્ષણિકત્વની પણ સિદ્ધિ હો, એ આ બૌદ્ધ જેમાંથી જે ઉભો થયો એમાં એટલું કે તું વર્તમાન સંભાળ, બુદ્ધ ભવિષ્યની ચિંતામાં ખોવી જઈશ. આપણે એમ કહે છે ને કારણ શુદ્ધ પર્યાય, ત્રિકાળીનું વર્તમાન એ ક્ષણિકત્વની સિદ્ધિ છે, કારણ શુદ્ધ પર્યાય ક્ષણિકત્વની સિદ્ધિ છે. એટલે ત્રિકાળ અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી શકે. કેવું ક્ષણિકત્વની અસિદ્ધિ ન લીધી, સિદ્ધિ લીધી. અલ્પવયમાં મહત વિચારો કરી નાખ્યા છે, મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સગળું બહુ ગંભીરતાથી આજે હું દ્રષ્ટિ દઈ જોઈ જાઉં છું તો પ્રથમ મારી ઉગતી વિચાર શ્રેણી, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ શોધ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન ચિત્રણ કર્યું છે કે નહીં, કાંઈ નહીં, તો ત્યાં એટલું જ કહીશ કે લેખન ચિત્રણ સગળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર લેખીને એનો સમાગમ કરી જગતને દર્શાવવાનો પ્રયત્ન કર્યો નથી. તેથી હું એમ સમજી શકું છું કે તે વૈચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણેથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરૂપાયથી ક્ષમા ઈચ્છી લઉં છું કે મેં આ લખ્યું નથી. પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવવી, તે સ્મૃતિને સમજાવી, તે વૈચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર ઉપર મૂકીશ, એટલે લખાણ કરીશ, તો પણ સમુચય વૈચર્યા સંભાળી જાઉં છું. કે 7 વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી, સાવ બચપણ હતું, રમવા સિવાય કાંઈ બીજું હતું નહીં. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના, કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. રમત ગમતમાં પણ વિજય મેળવવાની ને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી. છતાં હાડ ગરીબ હતું, એ દશા બહુ સાંભળે છે, હજુ બહુ સાંભળે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે જાજી જિજ્ઞાસા રહેત નહીં. એટલે જન્મથી જ્ઞાની હોત તો ઘણો આગળ નીકળી ગયો હોત એમ કહેવું છે. એવી નિરુપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભળે છે. 7 વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો, 4 વર્ષ પોતે ભણ્યા છે, વધારે ભણ્યા નથી. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, આ અહીંયા લખ્યું છે, આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી કંઈક અપરાધી થઈ છે. શું કીધું? મારી સ્મૃતિએ ખ્યાતિ બહુ ભોગવી સતાવધાની કહેવાના ને, મોટી મોટી સભાઓમાં પ્રયોગ કર્યા કે એ ખ્યાતિ ભોગવવાથી કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિનો હેતુ નહોતો એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે અને આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પરમાદી બહુ હતો, વાત ડાયો, રમતિયાળ અને આનંદી હતો. બધું લખી પોતાના ગુણદોષ બધા લખી નાખ્યા છે. સરળતા કેટલી છે, 23મા વર્ષે લખાણ કર્યું છે, પણ સરળતા કેટલી છે. અપરાધી શબ્દ વાપરો છે. હાડ ગરીબ હતું એટલે શું છે કે ઘણા નથી, અંદરથી જે કોમળ હોય છે, અંદરથી કોમળ હોય ને માણસ, એની વાત છે. કાળજુ આમ બહુ નરમ પ્રકૃતિનું હતું એમ કેવું છે.
જય પરમ કૃપા.